તારીખ 16/12/1986 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26.
આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી. જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. શું કહે છે? સર્વોત્કૃષ્ટ સર્વગુણોથી શોભિત તો પોતાનો આત્મા છે. સર્વગુણ સંપન્ન છે. જેમ પરમાત્મા સર્વગુણ સંપન્ન છે તેમ અંતરંગમાં નિજ પરમ તત્વ પણ સર્વગુણ સંપન્ન છે. પોતાના અનંત ગુણોથી પોતે શોભાયમાન છે. એનો ઐશ્વર્ય છે, એનો પ્રતાપ છે, એ અનુભવના સ્વાદથી એવું અમૃત જેવું તત્વ છે કે એથી સારું જગતમાં કોઈ પદાર્થને વિશે લાગવા પણ એ અમૃતથી વિરુદ્ધ છે. અંદરના અમૃતના વેદનથી તો એ વિરુદ્ધ છે, દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. એટલે એને કોઈ ચીજ સુંદર લાગવું, સારું લાગવું એ પરિસ્થિતિ રહી નથી. બહુ સ્વાભાવિક વાત છે કે જેને પોતાના સર્વોત્કૃષ્ટ તત્વમાં તૃપ્તિ છે, શાંતિ છે અને આનંદમૃતનું વેદન છે કે જેમાંથી બહાર નીકળવું એ જ દુઃખરૂપ છે, તો બીજી કોઈ ચીજ સારી લાગવાથી સુખનો પ્રશ્ન? સારી તો ત્યારે લાગે, સુંદર તો ત્યારે લાગે કે એમાં સુખનું કારણ હોય. તો જે પોતાથી શૂન્ય છે, ખાલી છે, અભાવ સ્વરૂપે છે, એમાં સારું લાગવું નહીં સારું લાગવું બેમાંથી એક પણ વાત રહેતી નથી. સારા લાગવાની કે નહીં સારા લાગવાની કોઈ વાત એમાં રહેતી નથી, એક પણ વાત રહેતી. જગતની ચીજો એ જગતની ચીજો છે, પોતે છે તે પોતે છે. એક પોતાના ભિન્નત્વનું ભાન છે, પોતાના ભિન્નત્વનો અનુભવ છે, એ જગતના સર્વ પદાર્થોની વિશે નિરસપણું ઉત્પન્ન કરે છે. ક્યાંય પણ એને રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે જે ભિન્ન છે, જે પોતાથી શૂન્ય છે, વળી સુખથી ખાલી છે, પોતાથી શૂન્ય છે અને સુખથી પણ ખાલી છે, એવી જગતની કોઈ ચીજો વિશે સુંદર પણ કે ખરાબ પણ એ કલ્પના માત્ર છે. નહીં હોવા છતાં એક કલ્પના માત્ર છે એવી કલ્પના, વાસ્તવિકતાના જ્ઞાનમાં ઉભેલા જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને જોતી નથી. આ એક જ્ઞાનની વાસ્તવિકતા છે કે સ્વપદાર્થ પોતાથી પરિપૂર્ણ અને ચૈતન્યને સુખના રસમય છે, પર પદાર્થ પોતાથી શૂન્ય અને સુખરહિત છે. પછી સ્વપર પદાર્થના આવા વાસ્તવિક જ્ઞાનમાં કોઈ ચીજની કલ્પના કરવાની રહેતી નથી કે આ ચીજ સુંદર છે કે આ ચીજ ખરાબ છે, કેમ કે તે ચીજ છે, જે છે તે છે, જેવી છે તેવી છે, એની વિશે કોઈ કલ્પના કરવાનો પ્રશ્ન રહેતો નથી. અથવા એવી નિરર્થક કલ્પનામાં વાસ્તવિક જ્ઞાનવાળા જ્ઞાની આવતા નથી, એટલે એને કોઈ ચીજ સુંદર લાગતી નથી. કેમ કોઈ ચીજ સુંદર લાગતી નથી? કે આવું પોતા સંબંધીનું અને અન્ય પદાર્થ દ્રશ્યમાન પદાર્થ સંબંધીનું જ્ઞાન છે. વળી જે જ્ઞાનમાં પર પદાર્થ ભાસે છે એ ભાષણ તો જ્ઞાનનો અંશ છે, જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનનું રૂપ છે. અન્ય પદાર્થ તો ત્યાં છે નહીં, પછી લાગવું નહીં લાગવું ક્યાં પ્રશ્ન છે? લાગે તો ત્યારે કે જ્ઞાનમાં કંઈક આવે ત્યારે, જ્ઞાનમાં તો કંઈ આવતું નથી. આ ઠંડી જ્ઞાનમાં આવતી નથી. ત્યારે હિન્દુસ્તાનના એક એક છાપામાં ઠંડી છે એનો દેકારો છે કે નહીં? કયા આત્માના જ્ઞાનમાં એ આવે છે? આ સવાલ છે. પોતે પોતાના જ્ઞાનને પકડે તો એ માત્ર બાહ્ય પદાર્થ જાણવાનો વિષય રહી જાય છે, આત્માને વિશે ક્યાંય એનો પ્રવેશ થતો નથી, સ્પર્શ પણ થતો નથી. પ્રવેશ તો થતો નથી પણ સ્પર્શ થતો નથી. આત્માને સ્પર્શ ગુણ નથી એટલે સ્પર્શી શકતો નથી. આત્મા જાણવાનો ગુણ હોવાથી પુદ્ગળની સ્પર્શ ગુણની પર્યાયને જાણી શકે છે, પણ સ્પર્શ ગુણને જાણવું, સ્પર્શ ગુણની પર્યાય શીત ઉષ્ણને જાણવું, તે જાણવાની પર્યાય પોતે શીત ઉષ્ણ રૂપે થતી નથી. એવું ને એવું રહે છે જ્ઞાન, જાણવા માત્ર રૂપે રહે છે જ્ઞાન. અત્યારે સાચો પ્રયોગ કરવો, અત્યારે વર્તમાનમાં એનો સાચો પ્રયોગ કરવો લાગે છે કે જણાય છે બરાબર ઊંડો ઉતરે ત્યાં. સ્પર્શ સુદ્ધા નથી, સ્પર્શનું જ્ઞાન છે પણ જ્ઞાનને સ્પર્શ નથી. જ્ઞાન સ્પર્શતું નથી, જ્ઞાનને અન્ય પદાર્થ સ્પર્શતો નથી, કોઈ રજકણ સ્પર્શતો નથી. દુઃખી થયો, કલ્પના કરીને જીવ દુઃખી થયો, આમ છે ખરેખર. ઉદયના તમામ પ્રસંગમાં તપાસ કરે તો એને સ્પષ્ટ સમજાયું છે કે હું આત્મા પ્રગટ જ્ઞાન વડે જ્ઞાનમયપણે, પ્રગટ જ્ઞાન વડે જ્ઞાનમયપણે હયાતી ધરાવું છું, હયાત છું, મોજુદ છું. જ્ઞાનમય પદાર્થ પણ એ જ્ઞાનમય સ્વરૂપે અહીંયા છું એની સાબિતી કે જ્ઞાન વડે વાત સાબિત થાય છે, મારા પ્રગટ જ્ઞાન થી જે વાત સાબિત થાય છે. તેથી હું જ્ઞાન રૂપ છું અને કોઈ જ્ઞેયોનો સ્પર્શ જ્ઞાન ને નથી, કોઈ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, જ્ઞાન કોઈ જ્ઞેયમાં જતું નથી. એવું નિર્લેપ રહે છે, ઉપર આવ્યું ને, નિર્લેપ રહે છે, સમ્યક દ્રષ્ટિ નિર્લેપ રહે છે, એટલે જ્ઞાનથી અનુભવથી નિર્લેપ રહે છે, નિર્લેપ રહે છે. અને કોઈ જગતના પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પનામાં આવતા નથી. ઇષ્ટ અનિષ્ટપણાની મિથ્યા કલ્પના કેમ થાય છે એનું જ્ઞાન રહે છે, પણ એ કલ્પનામાં પોતે આવતા નથી. સમ્યક દ્રષ્ટિ કે જેને ચૈતન્યનો મહિમા અને રસ લાગ્યો છે, સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે, જેને ચૈતન્યનો મહિમા અને રસ લાગ્યો છે અને તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, એટલે કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. આ કારણ છે. પહેલી વાત ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવે કે જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી એનું શું કારણ છે, કે એનું કારણ આ છે કે ચૈતન્યનો મહિમા અને રસ લાગ્યો છે તે કારણ છે. અનંત મહિમાવંત પોતાનું ચૈતન્ય સ્વરૂપ, એના મહિમામાં સમ્યક દ્રષ્ટિનો આત્મા ડોલે છે અને એમાં રસમાં તરબોળ છે, ચૈતન્યના રસમાં એ તરબોળ છે, એટલે એને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, બાહ્ય વિષયો તરફ એને આકુળતા લાગતી હોવાથી જેટલું લક્ષ જાય છે, અસ્થિરતાને લઈને જેટલું લક્ષ જાય છે એટલી આકુળતા થાય છે, એમ પ્રગટપણે એને અનુભવ થાય છે. એવો પ્રગટ અનુભવ થાય છે કે જેટલું લક્ષ બહાર જાય છે એટલી આકુળતા થાય છે. ક્યાં અંદરનો શાંત ચૈતન્ય રસ અને ક્યાં ઉપયોગ અને પરિણામ બહાર જેટલા જાય એની આકુળતાનો રસ. એક બાજુ શાંત શીતળ આત્મા ચૈતન્ય ચંદ્ર, જેમ ચંદ્ર શીતળ છે, આત્મા અનંત શીતળતાનો પિંડ ચૈતન્ય ચંદ્ર, જીન ચંદ્ર આત્મા છે. એક બાજુ એ શીતળતાની નિઃ સ્વરૂપની ઓથ છે પરિણામને, બીજી બાજુ અશક્તિવશ જેટલા પરિણામ ખસીને બહારની બાજુ જાય છે એનું દુઃખ છે. એમ બે ધારા એક સાથે જુદા જુદા સ્વભાવે પરિણમે છે. જ્ઞાન ધારા અને ઉદય ધારા બે જુદા જુદા સ્વભાવે પરિણમે છે. એક બાજુ દજાય છે અને એક બાજુ શીતળતા લાગે છે. કઈ બાજુ જાય, કોનો રસ લીએ, દાજેનો રસ લીએ, કેવી રીતે લીએ? છ ઢાળામાં એક રાગ આગ દહે સદા તાતે સમામૃત છે, એને આગની આગ આગથી જ એની વાત બતાવી છે. રાગ તો આગ છે અને એ સદાય બાળે છે, ક્યારે ન બાળે, આ રાગ ન બાળે એવો એક કઈ રાગ નથી. ચાહે શુભ રાગ હો, ચાહે અશુભ રાગ હો, ચાહે તીવ્ર રાગ હો, ચાહે મંદ રાગ હો, જેનો બાળવાનો સ્વભાવ છે એ બાળે છે, સદાય બાળે છે. અને તેથી અંતર્મુખ સમ એટલે સમ્યક, સમ એટલે સમતારૂપ અંતર્મુખ શાંતરસને તેથી સેવો તેથી શાંત રસનું સેવન કરો. તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, તેથી કોઈ પદાર્થ સુંદર લાગતા નથી કે કોઈ પદાર્થ સારા લાગતા નથી. સારા નહીં સારા લાગવાનો કોઈ જ્ઞાનને વિશે પ્રશ્ન રહેતો નથી. જ્યાં જ્ઞાનને અને જ્ઞેયને સંબંધ નથી, જુદે જુદા ને છૂટે છૂટા રહે છે, ત્યાં સારા લાગવા નહીં સારા લાગવાનો પ્રશ્ન શું? એમ કે છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કોઈની સાથે અણબનાવ થયો હોય પછી એના એને એમ કે બહુ સારા સંયોગો અત્યારે છે એમ કોઈ કહે, પોતાને એને માટે અણબનાવ છે, બોલવા ચાલવાનો પણ વ્યવહાર નથી. એને સંયોગો બહુ સારા છે તો હું વિચાર મારે હું વિચાર કરે એને સારું થયું હોય તો એમાં મારે શું? આમ સીધું આ વગર વિકલ્પે એને શું લાગે છે? એને જેમ થયું હોય એમાં મારે શું? પણ એને આટલી તકલીફ થઈ તો કે મારે શું? ન તો એમાં ભાગ પડાવવા જાય છે કે ન તો અનુકૂળતા એની અનુકૂળતા માટે એની પ્રતિકૂળતામાં કાંઈ ભાગ પડાવવા જતો નથી. દુઃખી થાય છે તો કે મારે હું શું કરવા ભાગ પડાવું, મારે શું સંબંધ છે? સુખી થયો તો કે પણ મારે હું એનું જાણે હોય દુનિયામાં ઘણાને ઘણું થાય છે, આપણે હું એમ કહે છે. એમ જ્ઞાન જુદું રહે છે એને બીજા પદાર્થની પર્યાયોના ફેરફારના બે વિભાગ સાથે કાંઈ સંબંધ નથી. બે વિભાગ ક્યાં પાડે છે? આ સારું અને આ નહીં સારું. સારું ને નહીં સારું એવા જે બે વિભાગ, એ જ્ઞાન પછી પાડતું નથી. જે જ્ઞાન છૂટું રહે છે, જૂનું રહે છે, ભિન્ન રહે છે, એ પાડતું નથી. જે ઈષ્ટ અનિષ્ટની સારા નરસાની કલ્પના જ્યાં થાય છે ત્યાં જ્ઞાન જૂનું રહી શકતું નથી. ત્યારે એ જ્ઞાન તેનાથી જુદું છે એવું જ્ઞાનમાં અનુભવ રહી શકે. જ્ઞાન તો જ્ઞાન પણ જ રહે છે પણ અનુભવમાં જુદું રહી શકતું, અધ્યાસિત પણ એકત્વ થાય છે. આમ સમ્યક દ્રષ્ટિને સારું કે ખરાબ લાગતું નથી, પરંતુ હજી એવી સંપૂર્ણ દશા નથી એમ કેમ છે. તો એની દશાનું વર્ણન છે ને કે આવું મુખ્ય પરિણમન હોવા છતાં, મુખ્ય પરિણમન આવું છે કે એને ચૈતન્યનો અનંત મહિમા છે, ચૈતન્યના રસમાં જાણે ડૂબેલા છે, છતાં પૂરેપૂરું એવું પરિણમન નથી. અનાદિના અભ્યાસને લઈને, ઊંધા પરિણમનના અનાદિના અભ્યાસને લઈને અસ્થિરતાથી, અસ્થિરતાને લઈને પૂરી શક્તિ એ રીતે જેવો અનુભવ છે એમાં એમ જ સ્થિર રહેવું, એવી પૂરી શક્તિ નહીં હોવાને લીધે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ઉપયોગથી અંદર રહી શકાતું નથી. અસ્થિરતા છે પણ એ આંશિક અસ્થિરતા છે, આંશિક સ્થિરતા પણ છે. શું અસ્થિરતા છે? એમાં આંશિક અસ્થિરતા છે અને પરિણમનમાં આંશિક સ્થિરતા છે. આંશિક અસ્થિરતાને લઈને ઉપયોગ બહાર આવે છે, આંશિક સ્થિરતાને લઈને પરિણતિ અંદર જામેલી રહે છે, પરિણતિ અંદર આત્માની સાથે ચોંટેલી રહે છે, એવી સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા છે. એ ઉપયોગ બહાર આવે છે. બીજા બોલમાં એ વિશે સ્પષ્ટ કરશે, અહીંયા નથી એ પડખું પરિણતિનું, પણ અહીંયા એ વાત અધ્યાર છે કે અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે. તો એ વાત અહીંયા અધ્યાર છે કે ઉપયોગ બહાર આવે છે એટલે એનું પૂરેપૂરું પરિણમન બહિર્મુખ થઈ જાય છે એમ સમજવા યોગ્ય નથી. જેવો જે જીવને માત્ર ઉપયોગ જેવડો આત્મા અધ્યાસિત છે, જેટલો ઉપયોગ એટલો જ આત્મા, જેટલો ઉપયોગ એટલું જ વેદન, અને વેદન એટલો આત્મા, એને તો એમ થાય છે કે ઉપયોગ બહાર ગયો એટલે સમ્યક દ્રષ્ટિએ આખે આખો બહાર ગયો એવું એને લાગે છે. પણ એ પોતાના વર્તમાન પરિણમન અનુસાર એનો વિચાર છે, પોતાના વર્તમાન અધ્યાસિત પરિણમન અનુસાર એનો એ વિચાર છે. ખરેખર ઉપયોગ બહાર જાય છે તો પણ શ્રદ્ધા પૂરેપૂરી અંદર છે, જ્ઞાનની પરિણતિ પણ અંદર છે, ચારિત્રના અંશરૂપ પરિણતિ અંદર છે, પુરુષાર્થ અને સુખના અંશરૂપ પરિણતિ અંદર છે, શ્રદ્ધાની સાથે આ બધા ગુણોના અંશરૂપ પરિણામ અંદર છે. ઉપયોગ બહાર છે એની સાથે આચરણ અંશરૂપ બહાર છે, જ્ઞાન અંશરૂપ બહાર છે, દુઃખ બહારમાં છે એ સુખનો ઉલટો પર્યાય છે, અને પુરુષાર્થ પણ અંશરૂપ બહાર છે એટલો પુરુષાર્થ ઉલટો છે. પુરુષાર્થે વહેંચાય છે, વહેંચણી થઈ જાય છે, શ્રદ્ધા સિવાયના બાકીના મુખ્ય ગુણોમાં વહેંચણી થાય છે, અને એ રીતે એનો રસ થોડો બહાર વહેંચાય છે. અલ્પ અસ્થિરતા છે, ઉપર લીધું ને 31માં એ વાત લીધી છે, અસ્થિરતાની વાત આવી છે, ત્યાં વિશેષણ લગાડ્યું છે કે અલ્પ અસ્થિરતા છે, પૂરેપૂરી અસ્થિરતા નથી. એ તો અસ્થિરતા સ્થિરતાની અપેક્ષા રાખે છે, સ્થિરતાની અપેક્ષા એ જ અસ્થિરતા છે. જો સ્થિરતા કાંઈ ન હોય તો એને અસ્થિરતા છે એમ કહેવાનો પ્રશ્ન નથી, એ તો પૂરેપૂરો બહાર છે મિથ્યા દ્રષ્ટિથી. એને અસ્થિરતા છે એમ નહીં કહેવાય કે મિથ્યા દ્રષ્ટિની અસ્થિરતા છે એટલે એનો ઉપયોગ ચંચળ છે, એને અસ્થિરતા લાગુ નથી પડતી. કેમ કે સ્થિરતા વાળાને અસ્થિરતા લાગુ પડે છે, જેને સ્થિરતા નથી એને અસ્થિરતા કહેવાનો પ્રશ્ન નથી. છેલ્લે તો અહીંયા એ વાત લીધી છે કે અલ્પ અસ્થિરતા છે એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ છે, નબળાઈને લઈને ઉદય ધારા એટલે ઉદયની સાથે પરિણામની સંગતિ થાય છે, કરવી નથી તો પણ થાય છે. અભિપ્રાયમાં એને એ પરિણામ કરવાના અભિપ્રાય નહીં હોવા છતાં થાય છે જ્ઞાનીને પણ, તો પણ મુખ્યપણે જ્ઞાતા દ્રષ્ટા થયા હોવાને લીધે હું જ્ઞાયક છું તેથી મારા જ્ઞાયકપણાને લીધે એ અસ્થિરતા પણ જ્ઞાનનું જ્ઞેય છે, એના પણ તે જ્ઞાતા રહે છે એમ લીધું છે ને, એ પણ જ્ઞાનમાં જણાય છે. અસ્થિરતા તો હે છે, હેને ઉપાદે અમુક ભૂમિકા સુધી છે એટલે એ વાત મર્યાદિત છે, હે ઉપાદિનો વિષય મર્યાદિત છે. કેમ કે હે કહેતા દ્વેષનો કણ, ઉપાદે કહેતા રાગનો કણ, એ ઉત્પન્ન થાય એ માર્ગ નથી. રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય તે વિતરાગનો માર્ગ નથી. માટે વિચારની ભૂમિકામાં એ વાત હે અને ઉપાદે તરીકે વિચારાય છે, કથનની અંદર કહેવાય છે. કેમ કે હે તત્વ છે એ નાશ પામે છે ને છૂટી જાય છે, ઉપાધિ તત્વ છે અંગીકાર કરાય છે, એટલે એવી શૈલી કરાય છે પણ વસ્તુતા એ તો આત્મા જ્ઞાતા દ્રષ્ટા રહે એનું નામ હે ઉપાધિ પણ છે. આમ વાત છે, એ ઉપાધિ નો વિષય ચાલ્યો છે અનુભવ પ્રકાશ, પણ ત્યાં એવો એક સૂક્ષ્મતાથી ખુલાસો આવ્યો છે. એક ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પણ એક ખુલાસો આવ્યો છે એક જગ્યાએ. સ્વભાવ ઉપાદેય છે આ સર્વોત્કૃષ્ટ છેલ્લી હદનું હે ઉપાદે. ત્રિકાળે ધ્રુવ તત્વ સ્વભાવ પરમ તત્વ પરમાત્મ તત્વ ઉપાદેય છે અને રાગ હે છે એ અમુક ભૂમિકા સુધી છે. શું કે છે અહીંયા કે અમુક ભૂમિકા સુધી છે. પરમાર્થે તો બધું જ્ઞેય છે, પરમ તત્વ સ્વજ્ઞેય છે અને રાગ પરજ્ઞેય છે. એમાં આ મારો સ્વભાવ ઠીક અને આ રાગ અઠીક એમાં નથી. ઠીક, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઠીક અઠીક પણ તો એક બાજુની વાત રહી, પણ આ મારો આત્મા પરમ તત્વ અનંત ગુણનું ધામ એ ઠીક અને પર રાગ છે એ અઠીક, કેમ કે એમાં મલિનતા ને દોષ છે દુઃખ છે તો તે અઠીક, એ જ્ઞાતા દ્રષ્ટાપણામાં નથી. આનું નામ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. જ્ઞાતા દ્રષ્ટાપણું કોને કહેવું અથવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થયું છે એટલે શું એ સ્પષ્ટ કરે છે આ 938માં બહુ છેલ્લી હદની એક વાત લીધી છે કે આ સ્વભાવ ઉપાદે અને આ રાગ અંદર થાય છે એ છે એ અમુક ભૂમિકા સુધીની વાત છે. પરમાર્થ હે તો બધું જ્ઞેય છે, આ પરમાર્થ છે. પરમાર્થ હે તો બધું જ્ઞેય છે, પણ રાગ ટળી જાય છે માટે તેને હે કહેવામાં આવે છે. એને હે કયો શું કરવા, તો પછી કે પરમાર્થે બધું જ્ઞેય છે તો રાગને હે શું કરવા કયો છો અને સ્વભાવને ઉપાદે શું કરવા કયો છો, તો કે એ ટળી જાય છે માટે એવું કથન છે. અને આ આ સાથે પોતે પોતાના પરિણામ સાથે અભેદ રહી જાય છે માટે આ ઉપાદે છે એમ કહીએ છીએ. જ્યાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા થયો ત્યાં ન તો એને કાંઈ ભેય છે ન તો એને કાંઈ ઉપાદે છે. બહુ ગજબ શૈલી છે જૈન દર્શનની, આ શૈલી નથી ક્યાંય. અન્ય મતમાં એવું આવે કે આ દોષ છે બધા ટાળવા જેવા છે, ક્રોધ કરવા જેવો નથી, માન કરવા જેવો નથી, લોભ કરવા જેવો નથી. ક્રોધ માન માયા લોભની ચાર પ્રકૃતિની વાત તો અન્ય મતમાં છે કે આ બધા દુર્ગુણો છે, આત્મા એ દુર્ગુણો ત્યાગ કરવા જેવા છે, છોડવા જેવા છે, સદગુણની પ્રાપ્તિ કરવા જેવી છે. આ શૈલી આવે છે, લાગે પણ એવું કે આપણામાં એવું કહ્યું છે, આપણામાં એવું કહ્યું છે, સાંભળ હજી કઈક બીજું કહ્યું છે કે ગુણ ઉપાદેયને દોષ હે છે એ અમુક ભૂમિકા સુધી વાત છે. વિચારમાં કથનમાં એ વાત આવે છે, પણ જ્યાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે છે એ સ્વભાવ સ્વરૂપ જ્યાં પરિણમન થયું ત્યાં ન હે પણ છે ન ઉપાદે પણ છે. એ બધા હે ઉપાદેના કૃતક ઉપાધિરૂપ ભાવ છે એ ભાવથી મુક્ત થાય છે. એનું નામ મોક્ષ માર્ગ છે, એનું નામ મુક્ત ભાવ છે. એને કર્તવ્ય ને અકર્તવ્ય એવું કઈ નથી. જ્ઞાતા દ્રષ્ટા રહ્યો આ હવે કરવા યોગ્ય, આ નહીં કરવા યોગ્ય, તો એને રાગદ્વેષ ક્યાં ગયો? રાગદ્વેષ રહ્યો ત્યાં તો કર્તવ્ય તે રાગનો વિષય, અકર્તવ્ય તે દ્વેષનો વિષય. જ્ઞાતા દ્રષ્ટાપણામાં એ વિષય નથી. સમ્યક દર્શન થાય છે ત્યારથી આ પ્રકાર શરૂ થઈ જાય છે, આ પ્રકારમાં આવી જાય છે, પરિણમનના આ પ્રકારમાં જીવ આવે છે. એ વાત નિયમસારના ઉપોદઘાતમાં પંડિતજીએ બહુ સારી રીતે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ જરૂરનું ખરું કે નહીં? પહેલી વાત એ છે કે બીજું બધું જરૂરનું ખરું?
હે,
પહેલું શું જરૂરનું? આ જરૂરનું અને આ નહીં જરૂરનું એવો વિવેક જીવ પોતાના પોતાનો સ્વરૂપ અનુભવ કે નિશ્ચય કર્યા વિના કેવી રીતે કરશે? ઘરમાં શું કામ કરવું જરૂરી છે અને શું કામ કરવું જરૂરી નથી એ ઘરમાં બાળકને પૂછશો? ખબર નથી કે હું કોણ, એને શું જરૂરનું શું વગર જરૂરનું, શું કર્તવ્ય શું અકર્તવ્ય કેવી રીતે નક્કી થાય? સૌર જિનેન્દ્રો ના દિવ્ય ધ્વનિ નો સંક્ષેપ શું કે છે આ ટીકાકાર મુનિ છે એ એમ કહે છે, અથવા શાસ્ત્ર ના રચયિતા છે એમ કહે છે કે સૌર જિનેન્દ્રો ના દિવ્ય ધ્વનિ નો સંક્ષેપ અને અમારા સ્વસંવેદન નો સાર બંને એક વાત છે. સર્વ જિનેન્દ્રોના દિવ્ય ધ્વનિનો સંક્ષેપ અને અમારા પ્રગટ સ્વસંવેદનનો આસ્વાદ છે, સ્વાદ છે, સાર છે એ છે કે ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ આ સંસારમાં ભયંકર રોગ છે. અનંતકાળથી જીવ જન્મ મરણ કરીને દુઃખી 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 થઈ રહ્યો છે, એવું ન લાગતું હોય ને, હાથ પગ ખાજા હોય ને લહેર કરતો હોય તો એકાદો આટો રોજ હોસ્પિટલમાં જઈ ખાટલાની હારો જોઈ આવ્યું કે કોઈ કેવી રીતે આવ્યું છે, કોઈ કેવી રીતે આવ્યું છે, કોઈ કેવી રીતે આવ્યું છે, તો એનો પ્રમાદ ટળી જાય. એ ક્ષણ પણ ગુમાવવા જેવું નથી એ ખબર પડે એવું છે. ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ પરમ તત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દ્રષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મ તત્વ ઉપર ન પડતા ક્ષણિક ભાવો ઉપર રહે છે મિથ્યાત્વ અવસ્થામાં, ત્યાં સુધી અનંત ઉપાયે પણ ભલે હે ઉપાધિના બધા ભાંગા આવડતા હોય અને ગ્રહણ ત્યાગમાં પડ્યો હોય બહારના પદાર્થોમાં, અનંત ઉપાયે પણ તેના કૃતક ઉપાધિક ઉછાળા આ કરવું ને આ નહીં કરવું, આ છોડવું ને આ ગ્રહણ કરવું એને કૃતક ઉપાધિક ઉછાળા કીધા છે. પરિણામના તેના કૃતક ઉપાધિક ઉછાળા એટલે કે શુભાશુભ વિકલ્પો ક્ષમતા નથી, એ એમને ઉભાથી આ જ કરે છે, ક્ષમતા નથી. પરંતુ જ્યાં તે દ્રષ્ટિને પરમાત્મ તત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે એમ કહે છે, ત્યાં તે જ ક્ષણે તે જીવ કર્તકૃત્યતા અનુભવે છે, કર્ત કર્ત્ય એટલે જેને હવે કરવાનું કાંઈ બાકી રહ્યું નથી, કરવા યોગ્ય બધું કરાઈ ગયું છે એવી કૃત કૃત્યતા અનુભવે છે અને તેનો વિધિ નિષેધ વિલય પામે છે. વિધિ એટલે આ ઉપાદેય અને નિષેધ એટલે આ હે, આ વાત અહીંયા લીધી છે. એનો વિધિ નિષેધ વિલય પામે છે. અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે. નાતા દ્રષ્ટા એવા અપૂર્વ સમરસ ભાવનું, સમતા ભાવનું એને વેદન થાય છે. નિજ સ્વભાવ ભાવરૂપ પરિણમનનો એને પ્રારંભ થાય છે. અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. એક સાથે નથી થતા, સંપૂર્ણ પરિણમન થતાં ક્રમ પડે છે, ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ એક પરિસ્થિતિ છે. અત્યારે હમણાં એક નવું નીકળ્યું છે, અક્રમ માર્ગ કાઢ્યો છે. સમજ્યા? ક્રમ નથી પડતો. અત્યાર સુધી એમ કે બધા એમ કહેતા હતા કે મોક્ષ માર્ગમાં હળવે હળવે ક્રમે ક્રમે આગળ વધાય, પણ હવે એક એવો માર્ગ, એવો ઉપાય હાથમાં આવ્યો છે 10 લાખ વર્ષ પછી કહેનાર એમ કે છો કે અક્રમ માર્ગ છે અમારો, અને અમે બધાને અક્રમે પમાડી દઈએ છીએ, સીધા જ મોક્ષમાં લઈ જઈએ. ઠીક. હા, ભ્રમણા બધી એવી થાય છે, માણસ એવી ભ્રમણા છે. લોકો આકર્ષાઈ જાય છે એવી વાતો, બે પાંચ અભ્યાત્મની મૂકી દે, બે પાંચ એવી એવી સુંદર વાતો મૂકી દે ક્યાંકથી લઈને, વાંચ્યું વિચાર્યું હોય કઈ. અમુક અમુક વાતો એવી કે એવી હીન યોગ્યતા વાળા જીવો એમાં પકડાઈ જાય છે, આકર્ષિત થાય છે, અને એની પાછળ પાછળ એનું અનુસરણ કરીને એને અનુયાયી રૂપે ચાલવા લાગે છે કેટલાક, ત્યારે એક નવો પંથ ઉભો થાય છે. આમ છે. અને દરેક ગમે તેવો પાખંડ મત હોય, પણ એમાં બે પાંચ વાત એવી હોય કે એનો છળ પકડે જીત, આ બહુ સારું છે, અમારામાં આ બહુ સારું છે, પણ બીજું બરાબર નથી, હું એનો હું એ ગૌણ કરી નાખે, એ ગૌણ કરી નાખે, ઓલાની મુખ્યતામાં પાછળ પાછળ જાય. આ તો ક્રમે ક્રમે આવ્યું કહીએ યાદ એમ કે ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મ તત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યા છે. આ જ માર્ગે વર્તમાન કાળે પણ પામે છે અને ભાવિ કાળે પણ આ જ માર્ગે પામશે. તેથી આશ્રયભૂત એવું જે પરમાત્મ તત્વ એ સર્વ તત્વોમાં એક સાર છે, તે ત્રિકાળ નિરાવરણ છે, શુદ્ધ છે એમ કેવું છે, આવરણ આવૃત છે. નિત્યાનંદ એક સ્વરૂપ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખાદિ સ્વભાવ અનંત ચતુષ્ટયથી તે સનાથ છે. તે સુખ સાગરનું પૂર છે, નદીનું પૂર નથી પણ આ સાગરનું પૂર છે, અને ક્લેશોદધિનો કિનારો છે. કોઈ ક્લેશ ત્યાં આવી શકે એવું નથી. ચારિત્રનું મૂળ છે. આ પરમ તત્વ છે પોતાનું ધ્રુવ સ્વરૂપ, તે ચારિત્રનું મૂળ છે. આના આશરે ચારિત્ર પ્રગટ થાય છે. મુક્તિનું એ એકમાત્ર પરમ કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક આશ્રય કરવા યોગ્ય છે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં પણ એ પરમાત્મ તત્વ આશ્રય કરવા યોગ્ય છે. પંચમ ગુણ સ્થાન વર્તીને પણ એ જ આશ્રય કરવા યોગ્ય છે. છઠ્ઠા સાતમા મુનિ દશા ધારક સાધકોને પણ એ જ આશ્રય કરવા યોગ્ય છે. તેથી હે ભવ્ય જીવો, આ પરમાત્મ તત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યક દર્શન તો અવશ્ય કરો જ, મુનિ દશા પ્રગટ ન થાય તો સમ્યક દર્શન તો અવશ્ય કરો જ, એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. આ એક પેરેગ્રાફ આ વિષયમાં નાખ્યો છે ઉપોદઘાતની અંદર. બરાબર છે, સાધક દશા જ આવતી નથી એને તો. અને એ વિશિષ્ટતા છે એ માર્ગની, એમ કે છે. ઠીક, એ વિશિષ્ટતા છે કે તમે સંસારી છો. હા, હવે સીધો અક્રમે તમારો મોક્ષ કરી નાખ્યો, બોલો કેવું સારું. વચ્ચે સાધક દશાની માથાફોડમાં જ જવાનું નહીં, કાંઈ આ હે આ ઉપાધિ આ ગ્રહણ કરવું ના છોડવું, આનો ત્યાગ કરો ના ફલાણું કરવું, કાંઈ નહીં, સીધો મોક્ષ. હે, નહીં અહીંયા આપઘાત નહીં કરવાનો, કઈ આપઘાત નહીં કરવાનો. તમને આપઘાત કરવાની વાત નથી, બરાબર, તમે જીવતા રહ્યો એમ કે. ઠીક, એ હમણાં એવું થોડું ચાલે છે, બહુ લોકો પાછળ છે, ઘણા લોકો પાછળ છે, આપણા જૈનો અજૈનો, જૈનની ઘણી વાત કરે છે, વિતરાગતાની ઘણી વાત કરે છે, વિતરાગતા જ્ઞાતા દ્રષ્ટાપણો એ વાત વધારે કરે છે. ના, સંગત તો આવ્યા હતા પણ એકાદ વખત આવ્યા હતા, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી, તો એનો અર્થ એમ નથી કે બધા પદાર્થ એને ખરાબ લાગે છે. બાહ્ય પદાર્થો સારા લાગતા નથી એટલે ખરાબ લાગે છે એમ નથી. અથવા પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને પાપમાં પાડે છે, જીવને દોષમાં પાડે છે, માટે બધા છોડી દેવા જેવા છે. એવી રીતે દ્વેષ બુદ્ધિથી એનો ત્યાગ કરવાનો પણ અહીંયા પ્રશ્ન નથી. હું તો રાગની બુદ્ધિથી અંગીકાર કરવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે, અને ન તો દ્વેષની બુદ્ધિથી છોડવા યોગ્ય છે કે ત્યાગ કરવા યોગ્ય છે. આવું પર પદાર્થના ગ્રહણ ત્યાગના વિષયની અંદર રાગ દ્વેષ વિનાનું વલણ અપનાવવાની વાત છે. શું સામાન્ય રીતે તો ગ્રહણ ત્યાગમાં રાગદ્વેષ ઊભો થાય છે, ધ્યેય ઉપાધિમાં રાગદ્વેષ ઊભો થાય છે, અહીંયા એ શૈલી નથી, અથવા વિતરાગની એ શૈલી નથી એમ કહેવાય છે. વાત આવશે ગ્રહણ ત્યાગની, વિધિ નિષેધની, ધ્યેય ઉપાધિની વાતો આવે છે, શૈલી આવે છે, કથનો આવે છે, એ પ્રકાર પણ બારમાં ભજે છે, કેમ કે દોષ અને દોષનો વિષય છૂટી જાય છે એટલે એ પ્રકાર પણ ઉત્પન્ન થાય છે. તો પણ એમ કહે છે કે મૂળમાં વાત ખૂબ બીજી છે, બીજી રીતની છે, બીજી રીતે છે. આ વાત લોકો જાણે છે એવી રીતે નથી. હે, અહીંથી એટલે સારું ખરાબ લાગવું ન જોઈએ એમ વાત છે મૂળમાં. મૂળમાં આ વાત છે, કેમ કે કોઈ પદાર્થ સારા નથી ને કોઈ પદાર્થ ખરાબ નથી. પદાર્થ તો બધા ઉદગળ રચકણો છે, એની અવસ્થાની મુખ્યતાથી બે વિભાગ જેવો પાડે છે જગતમાં. જ્યાં દુર્ગંધ તે સારી નહીં, સુગંધ તે સારી, સોનું તે સારું ને માટી પથ્થર તે સારા નહીં. હીરા પથ્થર જ છે અને સોના કરતા વધારે કિંમતી છે, પણ એ જગતના વ્યવહાર અનુસાર બે વિભાગ પાડવામાં આવે છે ટૂંકામાં, કે આ સારું ને આ સારું નહીં. તો એ જળ રજકણોની કોઈ પણ પ્રકારે અવસ્થા હો, ચૈતન્યને શું? જળની અવસ્થા માટે ચૈતન્યને શું? બસ આટલું જોવાનું રહે છે. જો તું ચૈતન્ય છો, તને ચૈતન્યનો રસ છે, તો જળમાં સારા નરસા પણ તો જળનો રસ હોવાને લીધે છે. જેને ચૈતન્યનો રસ છે એને જળનો રસ નથી, જેને જળનો રસ છે એને ચૈતન્યનો રસ નથી. આ તો સામે સામું છે, એક સાથે બે પ્રકારના રસો રહેતા નથી. શું કહે છે કે અનાદિના વિભાવ પરિણમનના અભ્યાસને લીધે અસ્થિરતા રહે, સમ્યક દર્શન પ્રગટ થયા પછી ચૈતન્યનો મહિમા અને ચૈતન્યનું જ્ઞાતા દ્રષ્ટારૂપ આંશિક પરિણમન હોવા છતાં પણ અસ્થિરતા ઉપયોગમાં, અસ્થિરતા અંદર આ હોય છે, ઉપયોગ બહાર આવે છે. અસ્થિરતા હોવાને લીધે ઉપયોગ બહાર આવે છે, બીજી પણ પરિણતિ સમજી લેવી. પણ ઉપયોગ બહાર આવે છે તો પણ ત્યાં ચોખવટ છે કે બીજા જીવનો ઉપયોગ જેમ બીજા પદાર્થોને વિશે લાગે છે એવો દેખાવ હોવા છતાં એમાં રસમાં મોટો ફેર છે. એક લુખો છે, એક સુખ બુદ્ધિએ રસ લે છે ઉપયોગ બહારમાં છે એને, એકને દુઃખ અનુભવાય છે એટલે એમાં દુખાપણું આવે છે, નિરસપણું આવે છે. ઉપયોગ બહાર જાય છે તો પણ પોતાની વ્યાપકતાને અનુભવમાં બરાબર રાખે છે કે હું મારા સ્વક્ષેત્રમાં વ્યાપકપણે છું. ભલે ઉપયોગ બહાર જાય છે તો પણ ઉપયોગની પર્યાય મારું સ્વક્ષેત્ર છોડીને બહાર જતી નથી. ઉપયોગ બહાર જાય છે એનો અર્થ શું? કે ઉપયોગમાં પરપદાર્થનું અસ્થિરતાથી આલંબન લેવાય છે તો પણ એટલું ભાનમાં રહે છે કે આ ઉપયોગ મારા સ્વક્ષેત્રને છોડીને ક્યાંય બહાર ગઈ નથી. ઉપયોગની પર્યાય મારા સ્વક્ષેત્રમાં છે, મારું વ્યાપકપણું મારા અસંખ્ય પ્રદેશમાં જ છે, એથી બહાર મારો વ્યાપવાપણું નથી. પરપદાર્થનું મારામાં વ્યાપવાપણું નથી, મારા પ્રદેશમાં કોઈ પરપદાર્થ આવી શકતો નથી. એને એ પકડાતું નથી. બહિર્ભાવમાં બાહ્ય પદાર્થને વિશે રસ અને તન્મયતાને લીધે એ પોતાની વ્યાપકતાને ભૂલે છે. એનો એનો ઉપયોગ પણ કાંઈ એનો સ્વક્ષેત્ર છોડીને જઈ શકતો નથી, પણ એ ભૂલી જાય છે. એને એમ થાય છે કે હું ખરેખર બહાર ગયો, જે જોયું ત્યાં હું ગયો. અવાજ આવે છે ત્યારે થાય કે ભાઈ આ દખલ થાય છે, બાજુ વાગતું હોય બાર રેકોર્ડ મૂકે છે કે દખલ થાય છે. દખલ નથી થતો, તું ક્યાં વિયો જાશ? શું થાય છે જ્યારે કોઈ અવાજને ઘોંઘાટથી અહીંયા વિક્ષેપ પડે છે, ત્યારે અહીંયા વિક્ષેપ પડે છે એનો અર્થ કે તું અહીંયા આવ્યો જાશો ઉપયોગથી. બાકી એ કાંઈ આમાં તારામાં આવી શકે એવું નથી ને તું ત્યાં જઈ શકે એવું નથી, પણ પોતાની વ્યાપકતાને જીવ ભૂલી જાય છે. કચાશ શું કેવું? અકચાશ હોય તો કચાશ કેવી, સ્થિરતા હોય તો અસ્થિરતા કેવી. આખો ગયો છે, કચાશ છે ને એમાં પૂરેપૂરો ઊંધો ગયો એમ છે. સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી સમ્યક દ્રષ્ટિને, એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના. બધું નિસાર, જે પદાર્થને ઉપયોગ બહાર આવીને જાણે છે એ પદાર્થ મારે કામનો નથી, અસાર પદાર્થ છે, નિસાર પદાર્થ છે, ખોતરા સમાન રસકસ વગરનું હોય, મગફળીના ખોતરા હોય છે, મગફળીના દાણા ચાવે છે, કોઈ ખોતરા ચાવે છે કે હાલો ભૂખ લાગી છે એક બુકડો એનો મારી દો, હે એ રસકસ વગર ના લાગે છે. ફોતરા સમાન રસકસ વગરનું હોય એવા ભાવે બાર ઊભા છે, નિરસપણે બાર ઊભા છે, સરસપણે બાર નથી ઊભા પણ નિરસપણે બાર ઊભા છે. આ શોક મટાડવા માટે બધા ઉપાય છે કે નહીં? લૌકિકમાં બીજી વાતે ચડાવે, બીજા પ્રસંગો કરે, બધા ભેગા થાય, આ બારમું તેરમું કરીને મીઠાઈ બનાવીને ખાય, એ કાંઈ સારી વાત છે? શોકના પ્રસંગે તો અમસ્તુ માણસ ગળપણ છોડી દે છે, તો આ બારમાં ને તેરમાં દિવસે ગળપણ બનાવીને ખવડાવે, આ કઈ જાતનો રિવાજ છે? એની પાછળ પેલાના શોકના ઉપયોગને ભૂલવું, ફેરવવાની વાત છે. પણ હવે અંદર ઘા વાગ્યો હોય એ બારમાં લાડુ આવીને કઈ એને કઈ રૂજાવી દે એમ છે? લાડવા ખાતો ઉભો લાડવા લાડવા ખાતો ઉભો દેખાય, એમાં હું એને રસ પડતો હોય છે, એ રસ કસ વગર ના હોય છે, એના પરિણામ એમાં એને રસ આવતો નથી. અંદર એક બીજો રસ આવે છે જેનો ઓલાપણ એ શોકનો રસ છે, એમ અહીંયા અંદરમાં ચૈતન્યનો રસ છે, આત્મરસ છે, કોઈ અલૌકિક રસ છે, એને લીધે ઉપયોગ બાર શૂન્યવત છે, શૂન્ય જેવો ઉપયોગ. સુમ એમ નથી કહેતા ભાઈ, તો સુમસામ છે, આમ જોવે છે પણ સુમસામ છે, જાણે કાંઈ ન જોતો હોય એવી રીતે જોવે છે, એમ અંદરથી જે ફરી ગયો છે એને બહારમાં ઉપયોગ આવે તો પણ એ બધું રસ વિનાનું છે, નિસાર છે. આ ભાવના આવે છે ને બહાર ભાવનામાં, એમાં એવી એક વાત આવે છે કે જે પદાર્થો તને શરણભૂત નથી, અશરણ ભાવના એક આવે છે. હું તો જીવ શું કરવા પર પદાર્થનો આશ્રય લે છે કે આ મને ઓથ છે, એક પૈસાની મને ઓથ છે, સગા સંબંધીની ઓથ છે, ઘર મકાન આબરૂની મને ઓથ છે, તો કે મૃત્યુનો સમય આવ્યો હવે તને શું શરણ થયું? કે કોઈ પદાર્થ તને શરણભૂત નથી. ક્યારે મૃત્યુ આવે ત્યારે શરણભૂત નથી, પહેલેથી જ શરણભૂત નહોતા, પણ એનું મને શરણ છે, એની ઓથ અને આશ્રય છે એવું માનતા મૃત્યુ ટાણે તને આઘાત લાવે છે, એનો આઘાત લાગે છે. શેનો આઘાત છે? મૃત્યુનો આઘાત છે કે નહીં? તે આશ્રય લીધો છે એનો આઘાત છે. ખરેખર તો એમ છે, જે ઓથ લીધી છે એનો આઘાત છે, જ્ઞાનીઓને કાંઈ નથી, એ તો સમજે છે કે આ કપડાં બદલ્યા, જેમ જૂના વસ્ત્રો જર્જરિત થાય છે, જીર્ણ થાય છે, તો હોશથી નવા વસ્ત્રો માણસ પહેરે છે, ભાઈ આ ફાટી ગયા હવે ઘસાઈ ગયા છે છોડી દીધું, નવા સારા બનાવીને પહેરો, તો એમાંથી રોવા લાગે છે, ઘરે મારા વસ્ત્રો ઘસાઈ ગયા, કાંઈ નથી. એ સમજે છે કે આ પર્યાય પૂરા પૂરો થવાનો અવસર થયો, શરીર જર્જરિત થયું, અથવા વગર જર્જરિત પણ એનો પર્યાયનો અવસર પૂરો થયો, નવું વસ્ત્ર આવશે, ન તો જૂના છોડવાનો ખેદ હોવો ઘટે છે, ન તો નવા અંગીકાર કરવાનો હરખ થવો ઘટે છે, કેમ કે બંને તારાથી ભિન્ન ભિન્ન છે, અહીં તો એમ છે. એટલે જે જૂનું છે એને વિશે હરખશોક કરવાનો ઘટતો નથી, જે અશરણ છે, અસાર છે, સારભૂત નથી, અથવા જે સુખ સ્વરૂપ નથી, અને જે અનિત્ય છે એવા પદાર્થની પાછળ પડીને તારા હાથમાં શું આવવાનું છે? આવો પ્રશ્ન ઉઠાવે છે બાર ભાવનામાં. જે અનિત્ય છે, અસાર છે, અસરણભૂત છે અને સુખ સ્વરૂપ નથી, એવા પદાર્થોની પાછળ લાગી લાગીને તારા ચૈતન્યની સંપત્તિ ગુણને હાનિ થાય છે, તારે શું મેળવવાનું છે? હાનિ થાય છે, કઈ મેળવવાનો તો પ્રશ્ન રહેતો નથી. એ બધા પ્રકારના સમાધાન લઈને સમ્યક દ્રષ્ટિનું પરિણામ છે. બારે ભાવના કો અનેક પ્રકારના બહારના તમામ પડખાના જે ન્યાયો છે એનો સરવાળો પરિણામમાં ચાલે છે. ન્યાય વિચારવા બેસવું પડતું નથી, ન્યાયના વિકલ્પ કરવા બેસવું પડતું નથી, પરિણામ જ છે એનો. એટલે એ બધું રસ વિનાનું, રસકસ વિનાનું, રસ વિના અને રસકસ વિના એમ જે મિથ્યાત્વ અવસ્થામાં ભર્યું ભર્યું લાગે છે એ જ બધું સમ્યક અવસ્થામાં ખાલી ખાલી લાગે છે. આટલો ફેર છે, શું ભાઈ આ ઘર ભર્યું ભર્યું લાગે છે. પણ ગુરુદેવ બહુ કાઠિયાવાડી ભાષામાં બોલતા, કહળ્યું કુટુંબ, શું કહળ્યું કુટુંબ કહેતા, વિસ્તાર પામેલું સારું એવું, એમ ખામી ન હોય. દીકરાનું પ્રમાણ, દીકરીઓનું પ્રમાણ, ભાઈઓનું પ્રમાણ, બહેનોનું પ્રમાણ, બધું આમ સૌ પ્રમાણ હોય, સારું એવું હોય. એને એમ કે કુટુંબનો વડલો સરખો જામેલો છે, તો કે કહળ્યું કુટુંબ એમ કે છે કે એ તને ભર્યું ભર્યું લાગે છે. જ્ઞાનીને એ શૂન્ય ખાલી વત લાગે છે, ક્યાંય હું નથી, ક્યાંય મારાથી બધું એ શૂન્ય છે અને એમાં મારો ક્યાંય સદભાવ નથી, અભાવ છે, આ વસ્તુનું ભાન છે, એને ક્યાંય ખોટો રસ ઉત્પન્ન થવા દેતું નથી. ઘણાને એમ લાગે પણ જો જીવનમાં રસ ન હોય તો પછી શું કામનું એ જીવન? કે ભાઈ એને ચૈતન્યનો મહિમા અને ચૈતન્યનો નિરાકુળ રસ, શાંત રસ, અમૃત રસ અંદરમાં રેલાય છે, એનું જીવન છે ને એનું પરિણમન છે. બહારનું બધું આકુલતાનો રસ ખલાસ થયો છે, દુઃખરસ મીટ્યો છે, આ તો સુખરસ તો અંદર બરાબર પ્રગટ થયેલો છે. કાઠિયાવાડી શબ્દ છે એ જાતનો, કહળ્યું એટલે સારી રીતે ફેલાયેલું, એમ ક્યાંય ખામી ન હોય, કોઈ દીકરો મરી ન હોય, દીકરી મરી ન હોય, કાંઈ કોઈ મરણ ન થયું હોય, આમ બધું આમ પહેલાથી બધું સરખી રીતે જળવાઈને જામી ગયેલું હોય એને એમ કહ્યું કુટુંબ કે છે. જય મિત્રાગી દિગંબર જન ધારણ જય.